તારીખ 29/5/1996 દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા.
માત્ર એવા ભાવ આવે છે તેવી પ્રવૃત્તિ થતી નથી. મનમાં ભાવ થાય છે પ્રવૃત્તિ બહારમાં પ્રવૃત્તિ નથી થતી. પ્રવૃત્તિ ન થવાથી સામાજિકને કોઈ સંભવિત નુકસાન કે દુઃખ પણ થયું થતું નથી. પ્રવૃત્તિ ન થાય એટલે કારમાં કાંઈ કામ જેના ઉપર દ્વેષ કર્યો છે એને કાંઈ દુઃખ કે નુકસાન નથી થતું. છતાં પણ પોતાને કર્મબંધન થાય છે તેમ જે શાસ્ત્રમાં આવે છે કે ભાવ કર્યો કે કર્મબંધન તો થાય છે તે સમજાતું નથી. કેમ સમજાતું નથી? કેમ કે સામી વ્યક્તિને કાંઈ નુકસાન તો ન થયું છતાં પોતાને કર્મબંધન શું કરવા થવું જોઈએ? પોતાને માત્ર વિચાર જ આવ્યો, પ્રવૃત્તિ તો પોતે કરી નથી છતાં પોતાને કર્મબંધન કેમ? આવો પ્રશ્ન. કર્મબંધન એટલે શું? કે ભાવબંધન થાય એના નિમિત્તે કાર્મણ વર્ગના પરમાણુઓ આશ્રવીને વિકારી ભાવના નિમિત્તે વિભાવ ભાવના નિમિત્તે કોઈ પણ જીવને જેવો વિભાવ ભાવ થાય કાર્મણ વર્ગણામાંથી આ કાર્મણ વર્ગના આખા લોકમાં ભરી છે. એટલે આજુબાજુમાં જે પોતાની આજુબાજુમાં જે કાર્મણ વર્ગણાનો જથ્થો છે એમાંથી કેટલાક પરમાણુઓ નાનાવર્ણ આદિ પ્રકારથી ધારણ કરીને જીવના પ્રદેશ સાથે અમુક કાળ સુધી સંયોગ સંબંધ પામે છે. એનું નામ દ્રવ્યકર્મનું બંધન છે અને એને ભાવકર્મ સાથે સંબંધ છે, પ્રવૃત્તિ સાથે સંબંધ નથી. પ્રવૃત્તિ થા કે ન થા એ પ્રવૃત્તિ તો જીવની નથી. જીવે ભાવ કર્યા એટલી જીવની પ્રવૃત્તિ છે. શરીરની પ્રવૃત્તિ કે બીજા પુદ્ગળોની પ્રવૃત્તિ કંઈ જીવની પ્રવૃત્તિ નથી. એ તો થાય પણ ખરું ને ન પણ થાય, થવા યોગ્ય હોય તો થાય, ન થવા યોગ્ય હોય તો ન થાય. બીજું પ્રવૃત્તિ થાય તો પણ સામાજિકને નુકસાન ન પણ થાય, એનો પાપનો ઉદય હોય તો નુકસાન થાય ને પુણ્યનો ઉદય હોય તો નુકસાન ન થાય, પ્રવૃત્તિ થઈ જાય. એટલે એ બધી વાતો સ્વતંત્ર છે. સામાન્ય નુકસાન થવું એ પણ સ્વતંત્ર છે, આપણા ભાવને આધીન નથી કે આપણી પ્રવૃત્તિને પણ આધીન નથી. પ્રવૃત્તિ થવી એ પણ આપણા ભાવને આધીન નથી. આપણને જે ભાવ થયો એમાં આત્મા પ્રતિબદ્ધ થઈ ગયો એને બંધન શું કરવા કહેવામાં આવે છે? બંધન એટલે શું? કે બદ્ધ થવું, રોકાઈ જવું. શું? બદ્ધ થઈને, બંધાઈને રોકાઈ જવું. જે જીવ વિભાવ ભાવ કરે છે એમાં પ્રતિબદ્ધપણું પામે છે એ જીવ, એમાં ત્યાં રોકાય છે આખે આખો, આખે આખો ત્યાં રોકાઈ જાય છે એ ભાવમાં. માટે તે જીવને ભાવબંધન થયું. ભાવબંધન થાય ત્યારે સ્વતંત્રપણે પરમાણુ આપોઆપ નાનાવરણી આદિ દ્રવ્યકર્મ રૂપે આશ્રવીને બંધાઈ જાય છે. એ એક કુદરતી વ્યવસ્થા છે. જેમ આપણે ખોરાક ગમે તે ખાઈએ, જુવાર ખાઈએ કે બાજરો ખાઈએ, ચોખા ખાઈએ કે ઘઉં ખાઈએ, કઠોળ ખાઈએ કે શાકભાજી ખાઈએ, અને માંસાહારી લોકો માંસ ખાય છે, ખાદ્ય પદાર્થો ખવાય છે, અખાદ્ય પદાર્થો નથી ખવાતા. ગમે તે ખાઓ, ખોરાક ગમે તે ખાવ, સપ્ત ધાતુઓમાં તેની વહેંચણી થવી તે કુદરતી છે. સ્વતંત્રપણે તમે શું ખાવ છો એની સાથે સંબંધ નથી. તમે તો ખાઈ શકાય એવો પદાર્થ ખાધો છે અને એની ઘણી જાતો છે. કેટલી જાતો છે? પાર વગરની જાતો છે, પણ વેંટણી શબ્દ ધાતુમાં થશે. તો એમાંથી માંસ થશે, લોહી થશે, હાડકા થશે, નસ થશે, વાળ થશે, વીર્ય થશે, મજ્જા થશે અને વિસ્તાર પણ થશે. સપ્ત ધાતુની અંદર એની જે વહેંચણી છે એ આપોઆપ છે. ગમે તે પદાર્થ થા એ કુદરતી વ્યવસ્થા છે. એમ વિભાવ ભાવ કરો એટલે નાના વર્ણાદિ કર્મ જેવો તમે ભાવ કર્યો તે પ્રકારના પરમાણુનો સંબંધ થવો તે કુદરતી છે. એને કોઈ પ્રવૃત્તિ સાથે સંબંધ નથી ને બીજા જેના લાભ નુકસાન સાથે પણ સંબંધ નથી. એમ સમજવા યોગ્ય છે. એમાં કંઈ પ્રશ્ન થાય શકે? કેમ કે કર્મ બંધન એ ભાવ બંધન સાથે સંબંધ ધરાવે છે. નિમિત્ત નૈમિત સંબંધ ભાવ બંધન સાથે છે અને ભાવે બંધાય છે ત્યાં આત્મા બંધાઈ ગયો, એ ભાવમાં રોકાઈ ગયો. બંધાઈ ગયો એટલે રોકાઈ ગયો, પ્રતિબદ્ધ પણ આને પામ્યો. એક પ્રશ્ન એ. બીજો પ્રશ્ન છે, એના ફળમાં દુઃખ કેમ આવે છે? જીવ આકુલતા કરે છે એટલે દુઃખી થાય છે. જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે જીવ જો આકુલતા કરે તો દુઃખી થાય, ન આકુલતા કરે તો દુઃખી ન થાય. તમારા બીજા પ્રશ્નમાં એ સ્પષ્ટીકરણ આવી જશે. બીજો પ્રશ્ન એમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવે જ્યારે અજ્ઞાન અવસ્થામાં કોઈ કર્મ બંધન કર્યું અને કર્મનો ઉદય સમ્યક દર્શન થયા પછી થયો તો તે કર્મના ઉદય સમયે પોતે તો નિર્લેપ્રિય છે. આથી વાસ્તવિક રીતે તો પોતે કર્મનું ફળ તો ભોગવતો નથી. તો ખરેખર ન્યાય તો આમાં ન રહ્યો તેમ જણાય છે. એને ભોગવવું જોઈતું હતું, એને ભૂલ કરી હતી ને ભૂલ એને ભોગવવી જોઈતી હતી. કેમ કે કર્મ બાંધતી વખતે પોતે સામાજીવને દુઃખી થયો હતો તો કર્મના ઉદયે પોતે દુઃખી થાય તો ન્યાય જળવાય તેમ લાગે છે. હવે સામોજીવ જ્યારે કર્મ બાંધ્યું ત્યારે સામોજીવ દુઃખી જ થયો એવું કંઈ નથી. સામાજીવને અસર પહોંચી પણ હોય ને ન પણ પહોંચી હોય, સામાજીવને પુણ્યનો ઉદય હોય તો પોતાનો ભાવ સફળ ન થાય. તેમ સામોજીવ જ્ઞાની હોય તો પણ પોતાનો ભાવ સફળ ન થાય. એટલે પોતાને દુઃખી કરી પોતે બીજાને દુઃખી કરે છે કે કરી શકે છે કે કર્યો છે એ વાત તો છે નહીં, કેમ કે પોતાના હાથની વાત નથી. વાત એટલી થઈ કે પોતે બીજાને દુઃખી કરવાનો ભાવ કર્યો અને એના ફળમાં એ દુઃખી થાય ખરો તો ન્યાય જળવાઈ જાય. હવે પ્રશ્નભાઈનો એમ છે કે એ તો દુઃખી ન થયો તો આમાં ન્યાય ક્યાં જળવાનો? પ્રશ્ન તો ઠીક છે, પણ એના ફળમાં દુઃખી થવાના સંયોગો થાય છે. ફળમાં શું થાય છે? દુઃખી થાય તેવા સંયોગો કે વિયોગો ઊભા થાય છે, પણ નિર્લેપ્રિય તો દુઃખી ન થાય. દુઃખી થવું ન થવું એ વર્તમાન સ્થિતિને આધીન છે, ભૂતકાળની સ્થિતિને આધીન નથી. જેમ કે તમે કોઈના માટે એવી પ્રવૃત્તિ કરી કે એને નુકસાન છે, નુકસાન થયું એટલે આર્થિક નુકસાન લઈ ગયો ને આપણે, તો સામે તમને ઉદય એવો આવવાનો કે આર્થિક નુકસાન થવાનું. પણ આર્થિક નુકસાન થાય એટલે દુઃખ જ થાય એવું કાંઈ છે, જ્ઞાન દશા હોય તો ન પણ થાય, અને અજ્ઞાન દશા હોય તો ગમે એવા સારા સંયોગોમાં પણ દુઃખી થાય. કલ્પના કરી કે એક દ્રષ્ટાંત આપો, એમાં સુખ દુઃખનો પ્રોબ્લેમ કેવી રીતે ઊભો થાય છે એ ખબર પડે. એક માણસ પાસે કાંઈ ધન નહોતું, એકદમ નિર્ધન માણસ હતો. એમાં એ વેપાર કરતાં કરતાં 10,000 રૂપિયા કમાઈ ગયો. એની ઈચ્છા પણ એવી હતી કે જો 10,000 રૂપિયા અમારી મૂડી થાય ને, બસ હું તો પૈસાવાળો થઈ ગયો, હું તો રાજીનો રેડ થઈ જા. અને ખરેખર એને 10,000 રૂપિયા મળી ગયા ને ખુશી ભાઈ થવાનું, તો ખૂબ ખુશી થયો, બહુ ખુશી થયો, બહુ ખુશી થયો, બહુ ખુશી થયો. એ જ માણસ પછી પૈસા વધવા મળીને લખપતિ થઈ ગયો. પછી તો એની ઈચ્છા વધતી ગઈ, એને પૈસા પણ કમાઈ ગયો, લખપતિ થઈ ગયો. એ લખપતિ થયા પછી એને એમ થયું કે હવે હું લાખોના લાખો અને કરોડો રૂપિયા કમાવું. એમાં નુકસાની ગઈ, 1,00,000માંથી 90,000 રૂપિયા ગયા. કેટલા? 1,00,000માંથી 10,000 રૂપિયા. ત્યારે રડતો હતો, મરી ગયો રે, મરી ગયો, હું તો મરી ગયો. હું પહેલી વખત 10,000 થયા ને ત્યારે રાજીનો રેડ થયો હતો, અને બીજી વખત 10,000 રહ્યા ને ત્યારે દુઃખીને દાળિયા થઈ ગયો. હવે 10,000 છે એ રાજી થવાનું કારણ કે દુઃખી થવાનું કારણ એ મને સમજાવો. 10,000 તો 10,000 છે, 10,000 એ 9,999 નથી, એની કિંમત તો 10,000 જ છે. 10,000ની કિંમત પૂરી 10,000 છે, 1 રૂપિયો ઓછો નથી એમાં. પછી દુઃખનું કારણ કે સુખનું કારણ કેવું છે? એ જ માણસ છે, એક જ વ્યક્તિનો દાખલો છે. જીવ કલ્પના કરે છે, સુખ દુઃખની જીવ સંયોગમાં કલ્પના કરે છે. અજ્ઞાન દશામાં પણ કલ્પના કરે તો સુખી અને કલ્પના કરે તો દુઃખી, સેમ એમાઉન્ટમાં, એક જ રકમ છે, આગે પાછી નથી. તો પછી જ્ઞાન દશામાં જે સંયોગોનું મૂલ્ય ચાલ્યું જાય, એ સંયોગોને કારણે દુઃખી થવાનું સુખી થવાનું કાંઈ હરકતો ભોગવવાનું કારણ રહેતું નથી. પૂર્વકર્મને હિસાબે, પૂર્વકર્મને કારણે સંયોગ વિયોગ અવશ્ય થાય, પણ તેથી કાંઈ સુખી કે દુઃખી થવું જ પડે એવું જરૂરી નથી. કલ્પના છૂટી ગઈ અને જ્ઞાન રહી ગયું, બસ જ્ઞાન છે એ વાસ્તવિકતાનો અનુભવ કરે છે, એ ભિન્ન છે, પરિસ્થિતિ મારાથી ભિન્ન છે, મને કોઈ સંબંધ છે. પછી ચોથો પ્રશ્ન એના સંબંધમાં છે, પછી ત્રીજો પ્રશ્ન પછી ગયો. જીવે કર્મ બાંધ્યું હોય અને પછી તેને પશ્ચાતાપ કરવાથી બાંધેલું કર્મ છૂટી જાય છે કે તેને ભોગવવું પડે છે? હવે કર્મ છે એ એક પ્રકારનું નથી, કર્મ અનંત પ્રકારના છે. એમાં કેટલાક કર્મ નિદ્ધત અને નિકાતિક છે અને કેટલાક કર્મ સામાન્ય પરિસ્થિતિ રસે કરીને બંધાયેલા સામાન્ય હોય છે. તો પશ્ચાતાપ કરવાથી કેટલાક કર્મ છૂટી જાય છે અને કેટલાક કર્મ છૂટતા નથી, એનો હિસાબ દરેકનો જુદો જુદો છે. જેમ કપડાં ઉપર રંગ આપણે છાંટીએ, પાકો રંગ હોય ને કાચો પણ હોય, રંગ તો રંગ છે. કાચા રંગને પણ રંગ કહેવાય ને પાકા રંગને પણ રંગ કહેવાય, પણ કાચો રંગ હોય તો નીકળી જાય ને પાકો રંગ હોય તો ગમે તેમ કરો તો ન નીકળે. એમ કર્મની અંદર પણ એવું છે કે જેનું બંધન કાચું હોય એ છૂટી જાય ને પાકું હોય એ ન છૂટે, પશ્ચાતાપ કરે તો પણ ન છૂટે. ગતિ કર્મ છે, ગતિને લઈને થતું નામ કર્મ છે, અને ગતિને લઈને થતું આયુષ્ય કર્મ છે, એ બધા છૂટતા નથી. થોડાક ફેરફારો થાય છે પણ છૂટતા નથી. તો પેટા પ્રકૃતિના ફેરફારો થાય પણ સાવ ન જાય. સ્થિતિમાં ફેર પડે, એની થોડી પ્રકૃતિમાં ફેર પડે, એમ ફેર પડે પણ મૂળ પ્રકૃતિ સાવ ન જાય. જેમ કે શ્રેણી મહારાજા પહેલા તીર્થંકર છે, આવતી કરું છું, નરક નારકીને યોગ્ય કર્મ બંધાઈ ગયું, ત્રીજી નારકીનું બંધાણું શું આવ્યું છે, ગતિ નારકીને ન ફરી પણ આયુષ કર્મમાં ફેર પડ્યો તો પહેલી નારકીમાં આવી ગયા, એટલો ફેર પડ્યો કે જે જઘન્યમાં જઘન્ય હોય એવું જે આયુષ છે એવું આયુષ આવી ગયું. એ પહેલી નારકીમાં હોય જઘન્ય આયુષ, ત્રીજીમાં તો ત્રીજીનું જઘન્ય હોય, બીજીમાં બીજીનું જઘન્ય હોય, ત્યારે એમાં પહેલીનું જઘન્ય હોય તો પહેલી નારકીમાં આવી ગયા. પણ ગતિ ન ફરી, આયુષમાં ફેર થયો, સ્થિતિનો ફેર પડ્યો, એમ એ નાટ્યના જે સંઘર્ષમાં હોય છે, જે સંયોગો હોય છે, એની અંદર થોડો ફેરફાર થાય છે. આ પ્રકરણ મૂળ વસ્તુનો ફેર ન પણ થાય તો એ વિધત અને નિકાસ થતો ગતિ ગતિ ન ફરી. એમ કેટલાક કર્મો પશ્ચાતાપ કરવાથી નાશ પણ પામે છે અને કેટલાક કર્મો નાશ પામતા નથી. રોગ જેવું છે, કેટલાક રોગો સાધ્ય હોય છે, કેટલાક રોગો દુઃસાધ્ય હોય છે અને કેટલાક રોગ અસાધ્ય હોય છે. એમ કર્મમાં પણ દવાથી મટે ન મટે બંને મને સામાન્ય સુધારો થાય, એમ બધા પ્રકાર બને એવી રીતે લીધો. જાતિ કર્મનો નાશ થાય છે, અઘાતીની અંદર મૂળમાં ફેરફાર, જો નિદત નિકાતી તો એના મૂળમાં ફેરફાર ન થાય. વેદની આદિમાં ફેરફાર થાય છે, વેદની અઘાતી છે એમાં ફેરફાર થાય છે. ક્રિયા તે કર્મ, પરિણામે બંધ અને ઉપયોગ તે ધર્મ, ત્રણ સૂત્ર કૃપાળુ જેના વચનોમાં આવે છે. તો ક્રિયા તે કર્મ એટલે શું? કર્મ એટલે અહીંયા કાર્ય, કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કર્મના પરમાણુની અવસ્થાની, તેમ જીવના ભાવની વાત નથી. અહીંયા કોઈ પણ ક્રિયા થાય જીવની કે અજીવની, પરમાણુની જે ક્રિયા થઈ છે તેનું કાર્ય છે. કર્મ મીન્સ કાર્ય, એટલી જ વાત છે. અહીંયા જનરલ વાત લીધી, દ્રવકર્મ ભાવકર્મ નો કર્મની વાત નથી. આવ્યા જે ક્રિયા છે તે કાર્ય છે, પરિણામે બંધ છે એટલે જેવા પરિણામ કરે તેવા બંધ થાય. તો તીવ્ર પરિણામ કરે તો તીવ્ર બંધ થાય, મંદ પરિણામ કરે તો મંદ બંધ થાય, ક્રિયા પ્રમાણે બંધ ન થાય. કેમ કે તીવ્ર પરિણામ કરે ને ક્રિયા ન થાય, તાંદુળિયા મચ્છની જેમ પરિણામ તીવ્ર કર્યા કે આ બધા માછલાને ખાઈ જાઓ, પણ એક પણ માછલાને ખાવાની ક્રિયા ન થઈ, કાર્ય ન બન્યું. એ કાર્ય સંભવિત નહોતું, કેમ કે તેનું શરીર જ ચોખાના દાણા જેટલું છે, કેટલા માછલાને ખાય, એક એને ન ખાઈ શકે. પણ પરિણામ એટલા કર્યા કે સાતમી નારકીનો બંધ થઈ ગયો, પરિણામ અનુસાર બંધ છે. એવી જ રીતે કોઈ પોતાના બચાવ કરવા જતા સામાન્ય મારી નાખે, કોઈ માણસ ફોન કરવા આવ્યો અને શરીરનો ઘા કરતો હતો, ઓલા માણસે એવી રીતે એનો હાથ પકડીને મળ્યો કે એ શરીર ઓલાને સામાન મારનારના પેટમાં ઘૂસી ગયો, મરી ગયો. મારવા આવ્યો તો એ જ મરી ગયો. એવી રીતે પિસ્તોલ છોડવા જાય, મારવા જાય બીજાને અને ઝાટકો વાગીને પિસ્તોલની નળી આપી દીધું, આ બાજુ થઈ ગયા, પોતે મરી ગયો. પરિણામ પ્રમાણે બંધ થાય. ડોક્ટર છે, ફરીથી કાપે બીજાને અને બચાવવાના પરિણામ છે. એ કંઈ ખૂન થવાનો એને બંધ ન પડે, બીજાને ખૂન કરવાનો બંધ એને ન પડે. તેમ પોતે બચાવવા જતા, પોતાની જાતને બચાવવા જતા સામો મરી જાય તો સામાના ખૂનનો બંધ ન પડે, એમ છે. પરિણામે બંધ છે. આ વખતે મુનિરાજનું રક્ષણ કરવા જતા એને મારી નાખે તો એને હિંસાનો બંધ નથી પડતો, હિંસાનો પાપ નથી લાગતો. મુનિને બચાવવાનું પુણ્ય થાય છે, પણ હિંસાનું પાપ નથી લાગતું એમ છે. એવી જ રીતે દેવ ગુરુ ધર્મ સત્પુરુષ એના બચાવમાં કોઈ દ્વેષ પણ કરે છે, પ્રશસ્ત દ્વેષ છે, એનાથી પુણ્ય બંધ થાય છે, પાપનો બંધ નથી થતો, પરિણામ અનુસાર બંધ છે, ક્રિયા અનુસાર નહીં. અને ઉપયોગ છે ધર્મ, જેવો ઉપયોગ ધારણ કરે તેવો ધર્મ થાય, શુભોપયોગ ધારણ કરે તો શુભાવરૂપે ધર્મ થાય, શુદ્ધોપયોગ ધારણ કરે તો શુદ્ધભાવરૂપે ધર્મ થાય, અને અશુભ ઉપયોગ ધારણ કરે તો અશુભાવરૂપે અધર્મ થાય. જેવો ઉપયોગ તેવો ધર્મ, શુભોપયોગ શુદ્ધોપયોગ અશુભ ઉપયોગ જેવો ઉપયોગ કરે ઉપયોગ તે ધર્મ થાય. એ રીતે બહુ નાની ઉંમરમાં એમણે આ બધા સૂત્રો લખેલા છે. એ ચાર પ્રશ્નો છે અયોધ્યાના. બાર તેર મિનિટ છે ત્યાં બીજા પ્રશ્નો. ભગવાનની વાણી છે એ પૂજ્ય છે અને આદરણીય છે. ચાહે દ્રવ્યાનો યોગ હોય, ચાહે ચરણાનો યોગ હોય, કથાનો યોગ હોય કે ચરણાનો યોગ હોય, ભગવાનની વાણી પ્રત્યે તિરસ્કાર આવે તો તે અયોગ્યતા સૂચક છે, યોગ્યતા સૂચક નથી. અને યથાર્થ ભક્તિવાળાને જ્ઞાન પ્રત્યે દુર્ગંધ આવતી નથી, અને યથાર્થ જ્ઞાનવાળાને ભક્તિ પ્રત્યે દુર્ગંધ આવતી નથી. યથાર્થતાનું આ લક્ષણ છે. દ્રવ્યાનું યોગનું બહુ સારું સૂક્ષ્મ જ્ઞાન હોય તો પણ ભક્તિ થાય ત્યારે ભક્તિભાવમાં પરિણામો ભૂંજાઈ જાય. અને ભક્તિવાળાને પણ દ્રવ્યાનુયોગ આદિ જે કાંઈ સિદ્ધાંતો છે તે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનના કારણભૂત એવા સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોનો નિષેધ આવવાનું કોઈ કારણ પ્રત્યક્ષપણે તો દેખાતું નથી, પછી કોઈ જે કલ્પનાએ ચડીને એ બાબતમાં નકાર કરે તો એ જીવનો દોષ છે, દોષ છે, ગુણ નથી. હા હા, એ મતાગ્રહમાં ગયા. પોતાને કોઈ વાતનો આગ્રહ થઈ ગયો હોય, ભક્તિનો આગ્રહ થઈ ગયો હોય તો ભક્તિ સિવાયની વાત આવે તો એને ન ગમે. એવી જ રીતે કોઈ પણ અનુયોગનો આગ્રહ થઈ ગયો હોય, શૈલીનો આગ્રહ થઈ ગયો હોય, શબ્દોનો આગ્રહ થઈ ગયો હોય તો આ એક આત્માનો ધર્મ એવો છે કે સર્વ પ્રકારના આગ્રહથી મુક્ત કરાવે છે. આગ્રહથી જીવ બંધાય છે અને આ ધર્મ છે એ મુક્તિનો માર્ગ છે, મુક્તિનો ઉપાય છે. એટલે આવા બધા આગ્રહ તો એક બાજુ રહ્યા, પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પણ પૂર્વાગ્રહ નહીં રહેવો જોઈએ. કાલે તમે આવા હતા માટે આજે તમે આવા જ હોય એ વાત બિલકુલ સંમત કરવા જેવી નથી. પર્યાય પલટતી ચીજ છે. આજનો ગમે તેવો, કાલનો ગમે તેવો અયોગ્યતાવાળો જીવ આજે યોગ્યતાને પ્રાપ્ત કરી શકે. એટલે એને પર્યાયનું જ્ઞાન નથી. જો પૂર્વગ્રહ રાખે, વ્યક્તિગત કોઈ પૂર્વગ્રહ રહી જાય તો તે શલ્ય છે અને એ જીવની પોતાની યોગ્યતાને રોકનારા પરિણામ છે. એટલે પૂર્વગ્રહ સાથે સાવ મુક્ત રહેવું જોઈએ. પર્યાય પલટતી ચીજ છે, એટલું પણ જો જ્ઞાન ન હોય તો દ્રવ્યનું જ્ઞાન તો થાય ક્યાં છે? પર્યાયનું આટલું પણ જ્ઞાન ન હોય કે પલટતી ચીજ છે તો દ્રવ્યનું જ્ઞાન ક્યાંથી થવાનું હતું? થાય જ નહીં. માટે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વાત પૂર્વગ્રહ વિના મધ્યસ્થ ભાવે સાંભળવી અને મધ્યસ્થ ભાવે વિચારવી. એ વખતે મધ્યસ્થ થઈ જવું, આપણી સામે પ્રસંગ આવે, ઉદય આવે એટલે મધ્યસ્થ થઈ જવું, પૂર્વગ્રહ પકડી. હવે અહીંયા એક બીજો પ્રશ્ન થાય કે આપણો જેવો પૂર્વગ્રહ હોય, એવું જ વર્તન કરતો હોય તો પૂર્વગ્રહ રાખવો કે ન રાખવો? તો પણ મધ્યસ્થ રાખવાથી મધ્યસ્થતા રાખવાથી ફાયદો છે. પૂર્વગ્રહ રાખવાથી પોતાના પરિણામ બગડશે, એનું તો થવું હશે એ સાથે, પણ પરિણામ પોતાના અવશ્ય બગડશે. એટલે મધ્યસ્થ ભાવ વિપરીત વ્રતવ ગુણીશું પ્રમોદ, ગુણવાનથી પ્રમોદ કરો અને જે વિપરીત ચાલતા હોય એના પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખો. મધ્યસ્થ ભાવ વિપરીત વ્રતવ સત્વેશું મૈત્રી ગુણીશું પ્રમોદ માધ્યસ્થ ભાવમ વિપરીત. ગુણવાન હોય, સત્વેશું હોય, સત્પુરુષો હોય એના પ્રત્યે સદભાવ રાખો, મિત્રતા રાખો. હા, એ મારી શ્રીની પર્યાયની અંદર ઋષભ ભગવાનનો ગાળો દીધું છે. ન બોલવાના શબ્દો ભગવાન માટે વાપરેલા છે અને એ એમના પૌત્ર તરીકે હતા તો પણ કે મારો દાદો આવો છે, મારો દાદો આવો છે. અને એ જીવ જગદગુરુ થઈને બેઠા, અંતિમ તીર્થાધિનાયક છે આપણા, જેના શાસનમાં જેના ઉપકાર નીચે આપણે બધા અત્યારે ચાલીએ છીએ. મૂકી દેવાનું, કોઈ પૂર્વની પર્યાયને લક્ષ્મણ રાખીને કદી પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ થવો એ પોતાનું ઘણું અહિત કરવા બરાબર છે. આજ સુધી જોઈએ કમાના એક બાત હૈ, નિષેધ હોતા હૈ ઉસમે તિરસ્કાર હો જાતા હૈ, વો નહીં હોના ચાહીએ. દો પરિણામ અલગ અલગ હૈ. કોઈ અપને પ્રયોજન કે આપી હો એસી અપ્રયોજનભૂત બાત ચલતી હો તો રસ કમ આયેગા, और प्रयोजनभूत विषय में रस ज्यादा आएगा. तो ऐसा होने में क्या आपत्ति है? तो नहीं, ऐसा तो सहज होएगा. तो जो अप्रयोजनभूत है वो जानकारी का विषय रह जाएगा, प्रयोजनभूत विषय में आदर बुद्धि आएगी. लेकिन निषेध होना, तिरस्कार होना वो तो नहीं होना चाहिए. दो बात अलग अलग है. अपने को कैसे तिरस्कार नहीं होना चाहिए. निषेध आता है तो तिरस्कार हो जाता है, તો ભગવાનની વાણી કે પ્રતિ તિરસ્કાર હોવે એ કાં તક ઉચિત હૈ? ઉચિત બિલકુલ. હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ એવી વાત આવે છે અને તેમ નથી ભીંજાયેલું રહેતું, તેનું કારણ શું? શુષ્કતા. જ્યારે શુષ્કતા પરિણામમાં હોય છે ત્યારે હૃદય ભીંજાયેલું નથી રહેતું, અને તે કારણ કારણ નાશ પામે તો જીવમાં શું ફેરફાર આવે છે? હૃદય ભીંજાય, શુષ્કતા ઉડી જાય તો હૃદય ભીંજાય, એ જાતનો ફેરફાર આવે. બોલો, શું પ્રશ્ન હું રહીએ છે? પેલા તમે શીખ્યો તો હું પ્રશ્ન રહીએ છે, એ છે સામે સામા પ્રતિપક્ષ છે. હૃદય ભીંજાવું અને શુષ્કતા એ પ્રતિપક્ષમાં છે. શુષ્કતા આવે તો જીવો આ માર્ગમાં આવે ત્યારે એના હૃદય ભીંજાઈ જાય છે. આમ બીજાને એમ લાગતું હોય કે આ પથ્થર હૃદય છે, આ માણસ તો પથ્થર જેવા હૃદયવાળો છે, પણ આમાં ભીંજાઈ જાય એવો વિષય છે. કેમ કે જીવના ઘણા હિતનો આ એક પ્રસંગ છે, અને ઘણા અહિતમાંથી બચવાનો આ પ્રસંગ છે, એટલે એમાં હૃદય ભીંજાયા વિના એવું છે. પેલો જે વિષય કાયલો, વ્યક્તિગત પૂર્વગ્રહ નહીં રાખવાનો, એ બહુ જ મુમુક્ષુ જીવો એ વિચારવા જેવો વિષય છે. એમાં ખાસ કરીને દરેકે એમ વિચારી લેવું કે આપણે કોને કોને સાથે હૃદયમાં પરિણામ બગડે છે. જે જે જીવોને લક્ષમાં લેતા આપણા પરિણામની અંદર ગડબડ થતી હોય એને વિચારી વિચારીને પ્રયોગ કરી કરીને ટાળવા જોઈએ. અને થોડુંક વિચારશે તો ખ્યાલ આવી જશે કે આની સાથે મારે આમ થઈ જાય છે, મારે આની સાથે આમ થઈ જાય છે, મારે આની સાથે આમ. અને એવું ક્યાંક ને ક્યાંક થતું હોય છે, એમાં જીવ અટકતો હોય છે, પોતાની યોગ્યતા રોકાઈ જશે. એ પરમાર્થને ઘણું બાધક કારણ છે. એ વિશે થોડું ગંભીરતાથી દરેકે વિચારવા જોઈએ. કેમ કે અમુક પ્રેજ્યુડાઇઝ થઈ જાય છે, વ્યક્તિગત પ્રેજ્યુડાઇઝ માણસને થઈ જાય છે, આ તો આવો જ, આ તો આવો જ, આ તો આવો જ. પછી જ્યાં એની સાથે પ્રસંગ પડે અથવા કાં તો સ્મરણમાં કલ્પનામાં આવે એટલે પરિણામ એની પ્રત્યેના વિરુદ્ધના ચાલુ થઈ જાય છે. હાજરીમાં થઈ જાય ને ગેરહાજરીમાં પણ થઈ જાય, અને એ પોતાને બહુ નુકસાન કરે છે. એટલે પોતાના નુકસાનથી બચવા માટે આ વિષયની ગંભીરતા વિશેષ કરીને વિચારવા, વિશેષ પ્રકારે વિચારવા જેવી છે, અને એ પ્રકારના સુધારા કરવા માટે, એ પ્રકારમાં સુધારો લાવવા માટે સત્સંગની અંદર જેટલી છણાવટ કરવી હોય એટલી કરી લેવી, છંછેડીને પણ પોતાનો એ પ્રકારનો દોષ જીવે અવશ્ય મટાડવો, નહીંતર પોતે પામતા અટકશે અને ખબર નહીં પડે. એને એમ થશે કે હું આટલું બધું સમજું છું, આટલું બધું હું આગળ વધવાનો પુરુષાર્થ કરવાની મારી ભાવના છે ને હું કેમ આગળ વધતો નથી, પણ તું ક્યાં ગાંઠ મારીને બેઠો છો? ગ્રંથિ, આ તો ગ્રંથિભેદ કરવાનો વિષય છે. ત્યાં ક્યાંક ને ક્યાંક ગ્રંથિ બાંધી છે, એ મિથ્યાત્મિક ગ્રંથિ છે. એ ગ્રંથિ શેની છે? વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ જાય છે. પર્યાય પલટતી પર્યાયને તું સ્વીકારતો નથી, એનું શું કરવું? તે ગ્રંથિ બાંધી લીધી છે. ગ્રંથિભેદ કરવાનો છે. સમ્યક દર્શનમાં તો ગ્રંથિભેદ થાય છે, ત્યારે સમ્યક દર્શન થાય. તું ગાંઠ મારીને બેઠો એ સમ્યક દર્શન નહીં થાય. અને તારો પુરુષાર્થ ઉપાડવા માંગીશ તો ઉપડશે નહીં. અને તને પ્રશ્ન થશે કે કેમ હું પુરુષાર્થ ઉપડતો નથી, કેમ કે તે ક્યાં ગાંઠ મારી છે તને ખબર નથી. આ વિશે જરાક ઘણા મુમુક્ષુઓમાં આ પ્રકારનો દોષ જોવામાં આવે છે, એટલે થોડું ધ્યાન ખેંચવું છે. આ જરા વિશેષ કરીને વિચારવા જોઈએ. મુખ્ય આગ્રહ 509માં મુખ્ય આગ્રહ પ્રમાણ પસંદ અને ઇન્દ્રિય વિષય ઉપેક્ષા ક્રમ થયા.